એ પ્રાણના નિરોધ કરીને ચિત્તના નિરોધની વાત છે, ચિત્ત નિર્મળ થઈ જાય. પણ પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ કરવો એ થોડું ગહન છે, એને માટે ટાઈમ પણ લેવો પડે, એક્સ્ટ્રા ટાઈમ કાઢવો પડે, જેને કારણે એ બાબતમાં થોડો ઓછો આગળ વધાય છે. જ્યારે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ તમે ચાલુ ક્રિયામાં પણ કરી શકો, ભગવાનનું ભજન ચાલુ ક્રિયામાં કરી શકો. પણ ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ કરો એ વાતને આપણે યથાર્થ સમજ્યા નહીં. સમજવાની કેવી જરૂર હતી? ગોપાળન સ્વામી વાતમાં લખ્યું કે કોઈ બહુ મોટો સત્સંગ કરાવે જેને કારણે મંદિરમાં ખૂબ મોટી આવક થાય, મારા શ્રીને ત્યાં પણ ઘણી મોટી આવક થાય, પરંતુ પોતાનો કંઈક સ્વભાવ વધી જાય તો એ સત્સંગ એના માટે શું ઠેરવે એમ એમ ગોપાળન સ્વામી વાતમાં લખ્યું. એનો મતલબ શું થયો? પોતાના અંગને ઘેડ્યા વિના, પોતે ભજનમાં ડૂબ્યા વિના, એમને પ્રવૃત્તિ માર્ગમાં પોતાને અનુલોમ વૃત્તિ જો કરી નાખશે તો પછી પરિસ્થિતિ એ નિર્માણ થશે કે એનું જે બાહ્ય જે ભજન છે બહુ સ્થૂળ ભજન હશે, કારણ કે એ સૂક્ષ્મ સુધી પહોંચ્યો જ નથી, એની ક્રિયામાં એકાકાર થઈ જશે, જેને કારણે એણે કરેલું જે ભજન એ કેવું થશે તો કે વરસાદની ખૂબ જરૂર હોય અને પગ વેજાવા તવડા પડ્યા હોય, પછી બે પછડીવા છાંટા થાય, એથી કરીને મોલાત કોળાય નહીં, સમજાય? એથી કરીને પરિસ્થિતિ એ નિર્માણ થાય. ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ સહગ હતો, થઈ શકે, પરંતુ એ લેવલ ઉપર જવું પડે તો પ્રાણના ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય. આપણા સંપ્રદાયમાં ઓછું પ્રવૃત્તિઓનું કારણ, કારણ કે મહારાજ પ્રગટ આ સંપ્રદાયમાં પોતે બિરાજતા હતા, મહારાજ પ્રગટ આ સ્વરૂપે આ બ્રહ્માંડમાં પધાર્યા, જેને કારણે મહારાજના દર્શન થાય સમાધિ, મહારાજના દર્શન થાય સમાધિ, નયમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા કોઈની જરૂર, સિદ્ધિ સમાધિ. રામ ઉપાસે દેખે રામ રૂપે, કૃષ્ણ ઉપાસે દેખે કૃષ્ણ રૂપે. મહારાજ પાસે આવીને મહારાજ જરાક આંખનું મટકું મારે, લટકો જરાક હાથનો કરે, મોહ દેન પૃથ્વી પર પસડાય અને સીધો મહારાજ મેકાકાર સીધો અક્ષર ધામ. આ પરિસ્થિતિ મહારાજે બહુ બહુ અદભુત રીતે વિકસાવ્યા, બહુ અદભુત કાર્ય જે કોઈ ન કરી શકે. આ કાર્ય ભગવાન સિવાય અને એમાં સર્વોપરી પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ ન કરી શકે, કારણ કે પુરુષોત્તમ નારાયણ ભલે બીજાને ગમે એટલી સામર્થ્ય આપો, પણ એક વાત સમજ્યા જેવી છે કે શેઠ કોઈ મેનેજરને ગમે એટલો મોટો કરી દે પણ પોતાની સમકક્ષ તો ન જ કરે, ગમે એટલો મોટો કરે. એમ અવતાર આદિની અંદર ગમે એટલી સામર્થ્ય આપે પણ અમુક વાત તો પોતાની પાસે રાખે જ, અને આ વાત પુરુષોત્તમ નારાયણે પોતાની પાસે રાખી, કોઈ નહોતી આપી અવતાર આદિ કોઈ નહીં. અને એ અદભુત ઘટના જયારે ઘટી ત્યારે પ્રાણ નિરોધક ચિત્તના નિરોધની વાત ઉભી જ ન રહી. મહારાજના દર્શન કરે તમે જુઓ, અનંત એવા તમને ચરિત્રો જોવા મળશે કે ફલાણ મહારાજની પાસે આવ્યા અને મહારાજની સામે બેઠા તરત સમાધિ. ઓલો વડોદરાનો બ્રાહ્મણ પાપીમ પાપી પણ વડતા લાવ્યો, મહારાજની સામે બેઠો સમાધિ. મહારાજને રામચંદ્ર વગમોડીએ પ્રશ્ન કર્યો, પણ મહારાજ આ તો હદ કહેવાય, આને શું કહેવાય? આમ મહારાજ દૈવી આત્માને સમાધિ થાય તો સમજી શકે, આ તો આસુરી હાવ, આસુરીને સમાધિ. લહેરી આવ્યા આજ લહેરમાં, એવા લહેરમાં એવા લહેરમાં આવ્યા કે જડબે સ્લાગ માયાને એક બધ હટાવી દીધી. અને એ રસ આપણા સંતોએ ચાખ્યો, આપણા ભક્તોએ ચાખ્યો. પરિણામ કેવું આવ્યું કે મહારાજે આ લોકમાંથી વિદાય લીધી ને, પણ સંતો આખા ભરેલા રહ્યા, ભક્તો આખાય એ મહિમાથી અને એ શક્તિથી ભરેલા રહ્યા, એટલે એના જોગમાં એને પણ એને મોજમાં લાવી દીધા. બાલમુકુંદ સ્વામી કોઈ એમ કે સ્વામી કંટાળી ગયો છે આ બ્રહ્માંડમાં નથી ગમતો. સ્વામી કે સાચું બોલશો કે ખોટી વાત કરશો? સ્વામીને કે ના સામે હાવ હાચો. સ્વામી કે એમ ધામમાં જાવ તો કા? તો કે બે સામે બે ભજન કરી, 10 મિનિટ ભજન કરી મારા તેડવા આવશે અને ધામમાં તેડી જાય, 10 મિનિટ ભજન કરે અને મારા તેડવા આવે અક્ષર ધામમાં પગી જાય. આમ 1, 2, 3, 4, 65 ને મોકલ્યા, બોલો 62 જણાને ધામમાં મોકલ્યા. ઈ પાવર ત્યાંથી આવ્યો. પણ તમને ખબર છે સંતોનો વિષયનો યોગ બહુ રહે છે, જેટલો તમારે નથી રહેતો. તમારે વિષયને યોગ. ઘરમાં તમે કેળા લઈ જાય તો સફરજન નો લઈ જાઓ, સફરજન લઈ જાઓ, દાડમ નો લઈ જાઓ. સમજાય? ત્યારે અહીંયા તો કોઈ સફરજન પકડતો હોય, કોઈ દાડમ લેતો, કોઈ કેળા લેતા હોય, કોઈ સૂકો મેવો લેતા આવે. વિષયનો બહુ યોગ થયો. અને મહારાજ કે ગોપાલ સ્વામી વાતોમાં લખ્યું, અક્ષરધામનો મુક્ત અહીં આવ્યો હોય વિષયનો યોગ બહુ જ જો રહે અને સંગ જરાય કે આમ તેમ જો થાય તો અનંત આત્માને તારવા આવેલો અક્ષરધામનો મુક્ત પાછો અક્ષરધામમાં ન જાય. વિષયનો યોગ બહુ રહ્યો. અનભક્તો, એક વાત બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ વાત છે ને આહિસ્તા આહિસ્તા થોડી ઘસાતી હોય છે. શિસોડમ શેરડી નાખો ને પહેલી વાર આવો દૂધ નીકળે રસનો, બીજી વાર એને નાખો ને તો પછી આવું આવું થોડું થોડું નીકળે, ત્રીજી વાર જરાક નાખે, ચોથી પેઢી કઈ ન હોય, થોડો થોડો ઘસારો પડતો હોય છે. તો વિષયનો જોગ વધ્યો. મહારાજના સમકાલીન સમયમાં વિષયનો જોગ બહુ ઓછો અને મહારાજનો જોગ, એટલે પછી હું ખોટ છે. અને પછી બન્યું એવું, વિષયનો જોગ વધ્યો અને ઓલો જોગ આહિસ્તા આહિસ્તા કીટ્યો. પછી કથા વાર્તા પણ ગૌણ થાય. જો કથા વાર્તા જ્યાં સુધી જડબે સલાગ હોય ત્યાં સુધી વિષયને આઘા રાખે, પણ વિષય ઘરી જાય ને પછી કથા વાર્તા બોધી થઈ જાય. કથા વાર્તા કેવી થઈ જાય? બોધી થઈ જાય. બાકી જુનાગઢના સભા મંડપમાં સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામી બહુ ફરાટી બોલાવતા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની ઉપાસનાની સભા મંડપ એનું એ સ્થાન છે, સ્થાન નથી વહી ગયું. પણ એવી વાતો વહી ગઈ, એવી વાતો જતી રહી. આહિસ્તા આહિસ્તા કથા વાર્તા ગૌણ થઈ. કથા વાર્તા ગૌણ થઈ, આધાર રાખો શેનો હતો? ચિત્તનો નિરોધ, એક પ્રાણનો નિરોધનો. તો કથા વાર્તા ગૌણ થઈ એટલે પ્રતિલોમ વૃત્તિ, જેટલો યોગ પ્રતિલોમ કરી શકે એટલી જ કથા વાર્તા પણ જીવાત્માને પ્રતિલોમ કરી દે. અરે અનેક વિધ સંકલ્પ કરે, આમ કરશું તેમ કરશું, ઢીકડું પૂછડું ઘણા કર્યા હોય, પણ જો એવી કથા વાર્તા થાય તો જીવને બધા સંકલ્પ ટળી જાય. એમાંથી એક જોગ રહેવો જોઈએ, પણ ઓલો જોગ તો હતો નહીં. આહિસ્તા આહિસ્તા કથા ગૌણ થઈ, એ જોગ ઓછો થયો. એટલે આપણું તો બે ગયું, ચિત્તનો નિરોધ થઈ ગયો અને પ્રાણનો નિરોધ થઈ ગયો. અને પરિણામે ગૌણ સાધુ પીડ્યા. યાદ રાખ, ગૌણ સાધુ પીડ્યા. હરિભગતનું કેવું છે? હરિભગતનું એ સ્વયં ઉર્જાવાળા નથી, સ્વયં ઉર્જાવાળા નથી, એને ઉર્જા કોઈ પૂરનારા છે, સંતો પૂરનારા છે. જગતમાં કહેવત છે, કુવા મનો તવેડામાં આવે કેથી, હે કુવા સાફ થઈ ગયા તો અવેડા તો કોરા જ પડે ને, બિચારા શું કરે કહો. પરિસ્થિતિ એ નિર્માણ થઈ, સંતો ગૌણ થયા. જેને પ્રણામે હરિભક્તો ગૌણ થયા, જેને પ્રણામે હરિભક્તોને જગતના સુખ બાજુ દોઢ થઈ. સંતોને થાય તો હરિભગતને થાય એમાં શું કહેવું? એમ સત્સંગ જીવનમાં જ્યારે જે વખતે સંતોએ ભગવાન નારાયણને કીધું, કૃપાનાથ ભારત વર્ષની અંદર મહાન પાપ ઘેરાઈ ચૂક્યું છે, મહા પાપો પપાપેશુ પ્રસક્ત સંતિ માનવાહા વિષયેશુ અતિ લુબ્ધાશ્ચ સદાચાર વિવર્જિતા. ચારે બાજુ પાપ 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 થઈ ગયું છે, ધર્મ તો કે જોવા નથી મળતો. ત્યારે ભગવાન નારાયણ કેવું બોલ્યા? સંતો સમજી શકાય, ગ્રહસ્થ છે, ગ્રહસ્થ છે તો એ વિષયના જોગમાં બહુ છે, જેને કારણે ખૂટી ગયા હોય. પણ એને શું સંતો બહાર નથી કાઢતા કે? અને ભારત દેશ તો સાધુનો દેશ છે, અને ત્યારે સંતોએ પોક મૂકી, પોક મૂકી. કૃપાનાથ, જો સંતો સધ્ધર હોત ને તો અમારે તમારી સુધી ધોકો ન થાત. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે માલિક, ગ્રસ્ત ખૂટ્યા તો ચિંતા નહોતી, પણ ગ્રસ્ત જેમ ખૂટ્યા છે એમ ધન અને નારીની પાછળ ત્યાગી પણ પાગલ થઈ ગયા છે, એ જેને આજ મોટપ મનાઈ ગઈ છે. માટે કૃપાનાથ હવે તમે શું કહે? અતઃ શૈમની વર્તમ જાતમ તેરતિ સંકુલમ કોપી કશ્યાપિ ન ત્રાતા દૃશ્યતે જગતી તલે. ભારત વર્ષમાં મરીન જમપુરીમાં જે જઈ રહ્યા છે ને રોકનાર કોઈ દેખાતું નથી, સાધુ સ્વયં વિષયમાં ખૂટી ગયા છે, એને એની મોટપ ભૂલાઈ ગઈ. સાધુની મોટપ વડતાલના ત્રીજા વચનામૃતમાં મહારાજ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, એથી અમારા સાધુની મોટપ છે. એને લાજ એને ધનથી દોલતથી શિષ્યથી સમુદાયથી મોટી સંસ્થાથી મોટપ મનાઈ ગઈ. સાધુ ગૌણ થયા, પરિણામ હરિભક્તો ગૌણ થયા, હરિભક્તો ગૌણ થયા એટલે માયા છાતી પર સવાર થઈ ગઈ. આપણે ભક્તો એ વાત ઉપર જઈ રહ્યા છીએ કે મહારાજ સુધી જવા માટે પંચ વિષયમાંથી રાગ ટાળવો જ પડે. પંચ વિષયમાંથી રાગ ટાળવાના બે જ ઈલાજ છે, કાં તો ચિત્તનો નિરોધ કરીએ, કાં તો પ્રાણનો નિરોધ કરીએ. બેમાંથી એક થાય તો શક્ય બને, તો જ પંચ વિષયમાંથી પ્રીતિ તૂટે. નહીં તો પંચ વિષય તૂટે, યાદ રાખજો, પંચ વિષય છૂટે પ્રેમમાં રહેલી આશક્તિ ન છૂટે, તો મોક્ષ કોણ બગાડે? પંચ વિષય હે, પંચ વિષય બગાડે? ના ના, એમાં રહેલી આશક્તિ બગાડે છે. કારણ કે પંચ વિષય તો આ બ્રહ્માંડમાં આવેલા તમામને માટે છે. ગોપાળાનંદ સ્વામી પધારે, મુક્તાનંદ સ્વામી પધારે, પંચ વિષયનો જોગ તો છે જ, એ આંખે કરીને જોવે છે, કાને કરીને સાંભળે છે, જીવાય કરીને જમે છે, હે, પંચ વિષયનો જોગ બધાને છે, કોને નથી? પણ એ મુક્ત કહેવાના અને બીજા બદ્ધ કહેવાય, એનું કારણ એને આશક્તિ નહોતી, એને આશક્તિ છે, બીજાને આશક્તિ છે. નિર્મૂળ સ્થિતિ. મહારાજ બહુ અદભુત વાત કરી. મહારાજ કે વિષયમાં એકનું ચિત્ત આશક્ત હોય, એકને વિષયની બાજુ ઇન્દ્રિયો કુંઠિત થઈ ગયો હોય, અને ત્રીજા નિર્મૂળ થઈ ગયો હોય. ત્રણ પ્રકારના ભક્ત છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી વાતમ લખ્યું, મહારાજને પૂછો તો અમારો કેમ છે. મહારાજ કે સ્વામીને તો નિર્મૂળ છે. ફરી વાર પૂછાયું, જરાક હજી પૂછો તો કેમનું છે. મહારાજ કે ગોપાળાનંદ સ્વામીને તો વિષય રૂપી જે આગ છે અથવા તો ઇન્દ્રિયોની જે વૃત્તિઓ છે તે નિર્મૂળ છે, કુંઠિત ને નિર્મૂળ, મૂળ જ નથી રહેવા પામ્યા. બોલો, એને મૂળ જ નથી આવ, એ સ્થિતિને પામેલા, એ સ્થિતિને. ઋષિનો જોગ તો હતો પણ આશક્તિ નિર્મૂળ, મૂળ જ નહીં. આશક્તિ જીવનો મોક્ષ બગાડે છે, વિષય નહીં. ભક્તો, તમે શિબિરો ભરો છો, આવો છો, પણ તપાસ કરજો કે ખરેખર હું અભિવૃદ્ધિને પામું છું, યથાસ્થિતિ રહું છું કે આગળ વધું છું. બધી જગ્યાએ ખાલી દેહી ક્રિયા નહીં, મન ઉપર કંટ્રોલિંગ આવે છે કઈ? બીજા જીવને બહુ જગતના સુખ બાજુ દોટ છે, મને જરાય એમ ક્યારે થાય છે કે આની આરોર હું ધડ્યો જાઉં છું, ત્યાં મને બંધન થાય એવો કોઈ સંકલ્પ થાય છે? ખબર પડે કુલ આટલા લાખ કમાણો, પછી મને કાંઈ સંકલ્પ થાય છે કે હું એટલા કમાઈ લઉં? જો સંકલ્પ થતો હોય તો બહુ કાચું કામ છે, બહુ કાચું છે. સંકલ્પ થતો હોય પાછા ટાળી નાખતા હોય તો મધ્યમ કક્ષાએ પહોંચ્યા છો. સંકલ્પ ન થવા દો તો સમજવું, હવે મારે મહારાજને જરાય દૂર નથી. વિચારો કેટલે પહોંચ્યા છીએ, આપણે બધાએ વિચારવું પડશે. ભક્તો, આપણે બધાએને મહારાજ સુધી જવું છે. ભગવાનને રીઝવવા માટે, રાજી કરવા માટે બધી પ્રવૃત્તિ કરતા હતા, પણ અમને સ્વયંને એમ લાગ્યું કે આપણી પ્રવૃત્તિ જોઈ અને ઘણાની વૃત્તિઓ અનુલોમ થઈ જાય છે, પ્રતિલોમ નથી થતી. સાધુ જ કરે છે ને, ખોટ જાય છે. એટલે નક્કી કરી નાખ્યું, હવે કઈ કરવું જ નથી, બસ ભગવાન ભજવા. આ સાધુ બધાને બ્રહ્મનિષ્ઠ બનાવીને હરિભક્ત બ્રહ્મનિષ્ઠ સ્થિતિ સુધી પહોંચે. એક સંકલ્પ ન ઉઠે, તાળું મારી દે મનને, બસ એક કક્ષાએ જાવું. ભક્તો, અત્યાર સુધી પ્રવૃત્તિ કરવી હોય તો કેટલું કરી શકીએ ને કેટલી કરી શકીએ તમે બધાએ અનુભવ્યું. એટલે કદાચ કોઈને સંકલ્પ થઈ જતો હશે, ઓહો આ તો કેટલા અનુલોમ, આને ક્યાં કાંઈ ભજન ન થાય. હવે એ જોઈ શકશો કે પ્રતિલોમ વૃત્તિ કરવા ધારી એમ તો કેટલી કરી શકીએ. ભગવાન સિવાય કાટ ન ઉઠવો જોઈએ, એક સંકલ્પ ન થવો જોઈએ, માગ ન હોવો જોઈએ જગતના સંકલ્પ. અને હું તમને કહું છું, ભજન કરજો, નિર્વાસની થાવ માટે મંડી જ પડજો, એમ મંડી જ પડશો. અને એના માટે ભક્તો, આવતા વર્ષમાં એક શિબિર પાંચ દાડેને રાખીએ છે, પણ ફક્ત કારણ કે ચિત્તના નિરોધ કરીને પ્રાણનો નિરોધ એકલો તમે કરી શકો એમ નથી, એટલે કથા વાર્તા અને પ્રાણાયામ સુધી પહોંચાડવા જઈ શકો. બસ બે મિક્સિંગ, ચિત્ત એક બાજુથી ચિત્તનો નિરોધ થાય, બીજી બાજુ પ્રાણનો નિરોધ થાય. ખાલી પાંચ દાડા તમે ભરશો ને તો તમારા મનમાં એમ થશે કે ઓહો હો, જન્મો તો સત્સંગમાં અને જન્મો તે દાડોનો સત્સંગ કરતો, પણ આ તો ખબર જ નહોતી કે મહારાજનું કેવું સુખ છે અને કેવો આનંદ છે. અને એક અક્ષે પહોંચ્યું એટલે ઓટોમેટિક પંચ વિષયમાંથી પ્રીતિ ઉખેડવી નહીં પડે, ઉખડી જશે. એમ મહારાજે લખ્યું છે કે અમે સર્વથી પર છે, અમારું સુખ મહાલૌકિક છે, અમારા સુખમાં વૃત્તિ પહોંચશે તે દાડે તમારે પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી નહીં પડે, તૂટી જશે. વાતના આપણે મધ્યના તેરમન અનેક ફેરી વાંચી છે, પરંતુ થિયરીકલ જ જ્ઞાન આપણી પાસે હતું, પ્રેક્ટિકલ જ્ઞાન નહોતું, જેને કારણે અનુભવ્યું નથી. એકવાર અનુભવવું છે એને. કે મહારાજ બોલ્યા છે એ શબ્દ સંપૂર્ણ સાકાર છે. મહારાજ બોલે એમ જ થાય. મહારાજ કે તમારે પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી ન પડે, તૂટી જાય એમ, તમારે મનને ખેંચવું ન પડે, ઉથડકીને પાછું પડી જાય. અને ત્યાં પહોંચ્યું ત્યારે મહારાજની સર્વોપરીપણાની મન જેમ હા પાડે છે એમ જીવ હા પાડી દે જીવ એમ, કે વાત સાચી છે એમ, કે પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી ન પડે, તૂટી જાય. અજોડ મહારાજની મૂર્તિનું સુખ છે. ભક્તો, આ સ્થિતિ તમે જો દાખલો કરો પહોંચશો તો તમારા મનમાં ઘણાને ગાંઠો વળી ગઈ છે, આપણે આ લેવલ આગળ ન જઈએ કેમ. ઘણાને મનમાં એમ સંકલ્પ હશે કે આપણને તો કેવા ભૂંડા ભૂંડા સંકલ્પ થાય, એમાં મનને તાળું મારી દઈએ ત્યાં તો આપણે છે ને પગીએ. પણ નહીં ભક્તો, એમ નથી. આ સત્સંગ મળ્યો, આવા મહારાજ મળ્યા, મહારાજે કીધેલા વચનમાં જો મંડી પડીએ ને તો એની તાકાત ગજબ છે. કુતરા જેવો કામી પુરુષ હોય મહા નિષ્કામી થઈ જાય. અરે જેના પર દ્રષ્ટિ નાખી નિષ્કામી થઈ જાય, એક કક્ષા સુધી પહોંચી શકે આ સત્સંગના પ્રતાપે કરી. એટલે એમ નહીં માનશો આપણે ગ્રહસ્થ છીએ એટલે આપણાથી બ્રહ્મચર્ય ન પડે અને આપણે વસ્તુ ન કરી શકીએ, વાત ભૂલી જાઓ, હુકામ ન થાય એમ. માટે ભગવાનના ભક્તો, મહારાજ સુધી પહોંચવા પછી મારા સુધી રહેવા માટે આ વિકલ્પ સિવાય બીજો વિકલ્પ નથી. મહારાજ પોતે કહે છે, સવારી ભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. પંચ વિષયની આશ મૂકજો ની પાછી કેવી તો મિથ્યા ખોટી છે, ખોટી તમને ભ્રમાવ્યા છે. પંચ વિષયની અંદર એટલે આશક્તિ એ તમારી ભૂલ છે, મહારાજ એવું કહે છે, માટે ટાળજો. અને એવું ક્યારે થાય તો મુજ વિના જાણજો રે બીજા માઈક સૌ આકાર. એ તમને ગાંઠ વળી જાય, મારા સિવાયનું બાકીનું તમામ માઈક છે, માને તમામ માયાને આધીન છે, એક ભગવાન સિવાય. અને ભક્તો, ભગવાન સિવાય બધા જ માયાને આધીન, ભગવાન માયાથી પર, ભગવાન માયાને આધીન નહીં. અને ભગવાનને જે વળગી જાય ચોટી જાય એ પણ માયા ના અધીન ન રહે, એ પણ માયાથી પર થઈ જાય. મુજ વિના જાણજો રે બીજા માઈક સૌ આકાર, બધા જ આકાર માઈક છે. અહીં એક જરાક વિવેક સમજો, ઘણા ઘણા આ કડીનો અર્થ એવો પણ કરે છે કે મહારાજ સિવાય રામકૃષ્ણ આદિ તમામ જે આકાર છે ને બધા માઈક જ છે. મહારાજ બોલ્યા મુજ વિના જાણજો રે બીજા માઈક સૌ આકાર, આવો અર્થ એક જગ્યાએ મેં સાંભળ્યો હતો. ફક્ત બહુ મોટી ભૂલ છે, કદી ન કહેવાય કે રામકૃષ્ણ આદિ અવતાર એ માઈક છે, બહુ મોટો દોષ લાગે. એનું કારણ એ ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ, એનું જ તમામ સામર્થ્ય છે. અને જો એને માઈક કોને તો ભગવાન સ્વામિનારાયણ, ભગવાન પુરુષોત્તમ નારાયણ પણ માઈક ઠરાય. મારી માટે એને કદી માઈક ન કહેવાય. હા, એને મૂકીને બધું માઈક સમજાય, ભગવાનને મૂકી દે તો માઈક. વિરાટે આ બ્રહ્માંડમાં અવતારને ધારણ કર્યો એ પુરુષોત્તમ નારાયણ પોતાની સામર્થ્ય મૂકીને, પછી માઈક નથી. હા, એ પુરુષોત્તમ નારાયણ એક બાજુ થઈ જાય તો માઈક, અને માઈક નથી એની સાબિતી સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એમ કે અક્ષરધામનો મુક્ત આ બ્રહ્માંડમાં આવ્યો હોય એને પણ સ્વરૂપમાં નારીનો જોગ જો થાય. મહારાજ અંત્યના 33માં લખ્યું કે ગમે તેવો મોટો હોય પરંતુ એને જો રૂપવાન નારીનો જોગ થાય, ધનના ઢગલા થવા માંડે ને બહુ માન મળે તો એ ઉતરતા જેવો રે કેમ, એમાં સંશય છે. ગોપાળાનંદ સ્વામી કે અનંતને તારવા આવેલો પણ વિષયનો જોગ થાય અને સંગ નબળો થાય તો બદ્ધ થઈ જાય. આ બે મંતવ્યો. અને ત્રીજી બાજુ તમે જોઈ શકો કે ભગવાન કૃષ્ણ નારાયણ હજારો ગોપીઓની સાથે રહ્યા પછી પણ ઉર્ધ્વ રહેતા રહ્યા. એ શું બતાવે છે? એને માયા બાદ પમાડી શકતી નથી. ભગવાનને મૂકીને બધું જ માઈક છે. અહીંથી લઈને પ્રકૃતિ પુરુષ સુધીનું બધું જ માયિક, પણ એક ભગવાનની. અને જો ભગવાનને હંમેશા સાંખ વાળી દિશા આપણી થાય, સાંખ વાળા બધું ખોટું કરવા માંડ્યા, ખોટું આંખે કરીને દેખાય ખોટું, કાને કરીને સંભળાય ખોટું, પછી નક્કી તાળું મારી દીધું એને. તો કોઈ કેમ કીધું ભગવાન પ્રગટ થયા તો કે દેખાય તમને, તો કે હા તો ખોટા આંખે દેખાય હોય નહીં ભગવાન, બોલો. અરે ભગવાન પ્રગટ થયા અદભુત વાતો કરે, તમે સાંભળી તો કા તો તમારે કાને સંભળે ને તો કા તો કઈ ભગવાન હોય જ નહીં, કાને કરીને જેની વાણી સંભળે એ ભગવાન જ ન હોય. એને જેમ અવળું ઠૂઠું પકડાઈ ગયું, આપણને અવળું પકડાય જાહે જો વાત સમજ્યામાં નહીં આવે તો. ભગવાન વિના બીજું બધું માયિક, ભગવાન અમાયિક છે. પ્રીતિ તોડજો રે જૂઠા જાણે કુટુંબ પરિવાર, કુટુંબ પરિવારમાંથી મારાથી ઉખડ્યો અને એને ખોટા જ માનજો, સ્વપ્નમાં સાચા નહીં માનતા, ખોટા જ છે, નરાસ્વાર્થી છે, નરાસ્વાર્થી ખોટા જ છે. દેહ કરીને સંબંધ રાખો ઘટે એટલો રાખો, ઘણા પાછો દેહ કરીને સંબંધ રાખો, દેહ કરીને સંબંધ રાખો, એમ કરતા કરતા નો શિબિરમાં આવે, નો કથા વાર્તામાં આવે, નો ભજન કરે, નો મંદિર આવે, કેમ? તો કે મહારાજ કીધું ને અમે ગ્રહસ્થ છીએ એટલે અમારે જરાક વ્યવહાર હોય ને, કે મહારાજની આજ્ઞા છે ને દેહ કરીને તમારે વ્યવહાર કરવો, તું મંદિર નથી આવતો મને કરીને કેમ છૂટો પડ્યો છે, કે તને કોને છૂટો પાડ્યો? છૂટો કોણ પાડે? કાં તો સત્સંગ પાડે ને, કાં પરમાત્મા પાડે ને, કાં મંદિર પાડે, કોણ પાડે? એનો તને એકનો જોગ નથી, દૂધમાં તે મેળવણ નાખ્યું નથી ને મળ્યું ક્યાંથી? એમ મળે જ નહીં. અને કોઈ કહે કે ભાઈ મેળવું નહોતું, મળી ગયું, તું જરા આમ શીબુ ખોલ, મેળવ્યું નહીં, ડોડો થઈ ગયું છે, મળતા જ ડોડો થઈ જાય. એમ સત્સંગના માધ્યમ વિના, સંત સમાગમ વિના, પરમાત્માના ભજન વિના ભક્તો કોઈ દી મન નિર્વાસનિક ન થાય. અમે મને કરી નિર્વાસનિક છીએ, દેહ કરીને ખાલી સંબંધ. દેહ કરીને સંબંધનો અર્થ એવો થાય કે તમે ગ્રસ્થ આશ્રમમાં રહ્યા છો તો હાજા માંદ્યા થયા તેની જરાક ખબર તમારે રાખવી પડે, દવાખાન બવાખાન લઈ જવા પડે, એને ટાઈમે વરાવવા પરણાવવા પડે અને ભણાવવા ભણાવવા પડે, એટલો દેહનો સંબંધ. ને કંઈ મથમથી નથી કરવાનું, એમાંથી બહાર નીકળવાનું છે. અને ભક્તો હું તમને આ સાચું કહું, તમે હજી લાઈન નથી પકડતા. કોઈ દી મનમાં એમ થયો કે હમણાં હાટા કોટા મારી છે, હાલો સંતો પાસે જઈને સત્સંગ કરી, થયો કોઈ દી સંકલ્પ, એમનો માટા મારો. અને બીજી વાત તમને કહું, ખબરદાર સાધુ પાસે આવ્યા ત્યારે કોઈ દી જગતની વાત કરીએ છીએ તો આવે 10 મિનિટ એમાં એ જગતનું બધું ભરી ના આવે, એમ કે સ્વામી ઓલું આમ થયું, સ્વામી ઓલું ઢીકડું બોલું, એને બધાને હળગી જવા દો. સાધુ પાસે આવે ત્યારે એમ કહો, સ્વામી મહારાજની વાત કરો, નિર્વાસનિક થવાય. અને એથી આગળ કહું, ક્યારેક સાધુ બેલેન્સ ગુમાવીને એ વાત કરવા પડે ને ત્યારે એને કહી દઉં, સ્વામી તમે કોણ આ ભલા માણા મંડ્યા, આ તો અમે બધું કરીએ છીએ. જો મારા સુધી જવું હોય, નિર્વાસનિક થવું હોય, જગતમાંથી ઉખડી જવું હોય ને તો, બાકી બે માર્ગ ભૂલી જાઉં, વાટ જોઈ રાખશું, વિમાન આવશે, વિમાન આવશે, બીજું આવીને ઊભું રહે, માટે બધાને ખોટા જાણ્યો. અને જિંદગીમાં કોઈ દી કરતા નહીં થશો, કરતા એક મારો મહારાજ, મારી ફરજમાં જે આવે મારે બજાવવું જોઈએ. જીવ કરતા થઈ જાય એ બહુ મોટી ભૂલ કરે, પછી મનમાં એમ માને મારે તો આટલું આમ કરવું જ પડે, આમ ન થાય ખેંચીને કરે. અને જે વસ્તુ ખેંચીને થાય ને એ ભગવાન તોડી નાખે તમને, ખેંચીને કોઈ પણ વસ્તુ તમે કરવા જાઓ એ ભગવાનમાં જ તમને બહાર કાઢી નાખે. માટે ભગવાનમાં જેને રહેવું હોય, ભગવાનમાં વૃત્તિ રાખી હોય, ભગવાન જેને સંભાળવા હોય, જેને ખરેખર છેલ્લો જન્મ કરવો જ હોય, નિર્વાસનિક થવું જ હોય, મહારાજમાં ડૂબી જ જવું હોય, એને બધી જ વાતનું અનુસંધાન રાખવું પડશે. પ્રીતિ તોડજો રે જૂઠા જાણે કુટુંબ પરિવાર, આ બધા જ ખોટા છે, આ કોઈ મારા નથી, કોઈ હારે આવનાર નથી, આ દેહ મારો નથી, તેના સંબંધી મારા ક્યાંથી હોય, આવો અખંડ વિચાર આપણે છેક મારા સુધી લઈ જાય છે. માટે ભગવાનના ભક્તો આનું ખૂબ અનુસંધાન રાખજો, ભગવાનને સંભાળજો. અહીંયાથી જે જે રીતે ભગવાન સંભાળેની વાત તમને બતાવી હોય, શીખડાવી હોય, કામ મૂર્તિ ધારજો, આમ ધારજો, એ બધી જ વાતનું અનુસંધાન રાખશો તો મેળ પડશે. આપણે મહારાજે આ બ્રહ્માંડમાં આવી પોતાની ઓળખાણ પોતાના કલમથી જ કરાવી છે, એવા જે આજ મારે ઓરડેમાં બે પદ બોલ્યા, શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, એમાંનું ચોથું પદ વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ, એને સમજતા હતા, જેમાંથી 4 કડી પૂર્ણ થઈ છે. હવે આપણે સાંભળીએ 5મી કડી.
સૌ તમે પાડજો રે સર્વે ધડ કરી મારા ને
સૌ તમે પાડજો રે સર્વે મારા ને
સૌ તમે પાડજો રે સર્વે ધડ કરી મારા નિયા
સૌ તમે પાડજો રે ધડ કરી મારા નિયા
તમ પર તમ પર રીત સે રે ધર્મ ને ભક્તિ કરશે
તમ પર રીત સે રે ધર્મ ને ભક્તિ કરશે
હે તમ પર રીત સે રે ધર્મ ને ભક્તિ કરશે
તમ પર રીત સે રે ધર્મ ને ભક્તિ કરશે
જન
ઉપરે